દાદાવાણી ઓક્ટોબર 1995 અથડામણ ટાળો.
કોઈની અથડામણમાં ના આવીશ અને અથડામણ ટાળજે.
કોઈની અથડામણમાં ના આવીશ અને અથડામણને ટાળજે. આ અમારા વાક્યનું જો આરાધન કરીશ તો ઠેઠ મોક્ષે પહોંચીશ. તારી ભક્તિ અને અમારું વચનબળ બધું જ કામ કરી આપે. સામાની તૈયારી જોઈએ. અમારું એક જ વાક્ય જો કોઈ પાળે તો તે મોક્ષે જ જાય. અરે અમારો એક શબ્દ જેમ છે તેમ આખો જ ગળી જાય તોય મોક્ષ હાથમાં આવી જાય તેમ છે. પણ એને જેમ છે તેમ ગળી જા, એને ચાવવા કે ચૂંથવા ન માંડીશ. તારી બુદ્ધિ કામ નહીં લાગે અને એ ઉલટાનો ડખો કરી નાખશે. માટે જ્યાં હો ત્યાંથી અથડામણને ટાળો. આ અથડામણો કરી આ લોકનું તો બગાડે છે પણ પરલોક પણ બગાડે છે. જે આ લોકનું બગાડે તે પરલોકનું બગાડ્યા વગર રહે નહીં. આ લોક સુધરે તેનો પરલોક સુધરે. આ ભોમાં આપણને કોઈ પણ જાતની અડચણ ના આવી તો જાણવું કે પરભવે પણ અડચણ છે જ નહીં. અને અહીં અડચણ ઊભી કરી તો તે બધી ત્યાં જ આવવાની છે.
દાદા, અથડામણમાં અથડામણ કરીએ તો શું થાય?
માથું ફૂટી જાય. એક માણસ મને સંસાર પાર કરવાનો રસ્તો પૂછતો હતો. તેને મેં કહ્યું કે અથડામણ ટાળજે. મને પૂછ્યું કે અથડામણ એટલે શું? ત્યારે મેં કહ્યું કે આપણે સીધા ચાલતા હોઈએ ને વચમાં થાંભલો આવે તો આપણે ફરીને જવું કે થાંભલાને અથડાવવું? ત્યારે એ કહે કે ના, અથડાઈએ તો માથું ફૂટી જાય. આ પથ્થરો આમ વચ્ચે પડેલો હોય તો આપણે શું કરવું જોઈએ? ફરીને જવું જોઈએ. આ વડોદરાના ગાયકવાડ સરકાર હોય, સાંકડી પોળમાંથી પસાર થતા હોય ને એટલામાં સામેથી એક મોટા સિંગડાવાળો મોટો આખલો સામેથી માર માર કરતો આવતો હોય તો ત્યાં મહારાજા સાહેબ શું કરે? આખલાને શું એમ કહે કે હે ભેંસના ભાઈ, મારા રાજમાં તું ક્યાંથી? ખસી જા વચ્ચેથી. એવું કહે તો એ આખલો શું ખસી જાય? આખલો શું કહે કે તું રાજા તો હું મહારાજા, આવી જા. એ તો સામો રાજાને અથડાવવાનો જ. જો રાજાને આખલા જોડે અથડાવવું ના હોય તો એણે ધીમે રહીને ખસી જવું જોઈએ ને ઓટલે ચડી જવું જોઈએ. આમ કોઈ આપણને અથડાવવા આવે તો આપણે સમજી જવું કે આ આખલો આવ્યો. પણ મનમાં મોઢે ના કહેવાય પાછું. હા, કે કોઈ માણસ વઢવા આવે, શબ્દો બોમ્બ ગોળા જેવા આવતા હોય ત્યારે આપણે જાણવું કે અથડામણ ટાળવાની છે. આપણા મન ઉપર અસર બિલકુલ હોય નહીં, છતાં કંઈક અસર ઓચિંતી થઈ ત્યારે આપણે જાણીએ કે સામાના મનની અસર આપણા પર પડી એટલે આપણે ખસી જવું. એ બધી અથડામણો છે. એ જેમ જેમ સમજતા જશો તેમ તેમ અથડામણને ટાળતા જશો. અથડામણ ટાળે તેનાથી મોક્ષ થાય છે. આ જગત અથડામણ જ છે, સ્પંદન સ્વરૂપ છે. એક ભાઈને 51 સાલમાં આ એક શબ્દ આપ્યો હતો, અથડામણ ટાળ કહ્યું હતું. એને એવી રીતે સમજણ પાડી હતી. હું શાસ્ત્ર વાંચતો હતો ત્યારે એ મને આવીને કહે કે દાદા, મને કશું કાપો. એ મારે ત્યાં નોકરી કરતો હતો. ત્યારે મેં એને કહ્યું, તને શું આપે? આખી દુનિયા જોડે લડીને આવે છે, મારામારી કરીને આવે છે, રેલવેમાં ઠોકા ઠોક કરે, આમ પૈસાના પાણી કરે ને રેલવેને જે કાયદેસર ભરવાના છે તેના ભરે અને ઉપરથી ઝઘડા કરે, આ બધું હું જાણું. તે મેં એને કહ્યું કે તું અથડામણ ટાળ, બીજું કશું તારે કરવાની જરૂર નથી. તે આજ સુધી હજીએ પાળે છે. અત્યારે તમે એની સાથે અથડામણ કરવાની નવી નવી રીતો ખોળી કાઢો, જાત જાતની ગાળો ભાંડો, તો એ આમ ખસી જશે. માટે અથડામણ ટાળો. અથડામણથી આ જગત ઊભું થયું છે, એને ભગવાને વેરથી ઊભું થયું છે એમ કહ્યું છે. દરેક માણસ, અરે જીવ માત્ર વેર રાખે, વધુ પડતું થયું કે વેર રાખ્યા વગર રહે નહીં. તે પછી સાપ હોય, મીછી હોય, બળદીયો હોય કે પાડો હોય, ગમે તે હોય પણ વેર રાખે, કારણ કે બધામાં આત્મા છે, આત્મશક્તિ બધામાં સરખી છે. કારણ આ પૂતગલની નબળાઈને લઈને સહન કરવું પડે છે, પણ સહન કરતાની સાથે વેર રાખ્યા વગર રહે નહીં અને આવતે ભવે એનું વેર વાળે પાછું.
એમાં સહન કરવાનું ખરું?
દાદા, અથડામણ ટાળવાનું આપે જે કહ્યું એટલે સહન કરવું એમ અર્થ થાય ને?
અથડામણ ટાળવાનું એટલે સહન કરવાનું નથી. સહન કરશો તો કેટલું કરશો? સહન કરવું અને સ્પ્રિંગ દબાવવી એ બે સરખું છે. સ્પ્રિંગ દબાવેલી કેટલા દડા રહેશે? માટે સહન કરવાનું તો શીખશો જ નહીં, સોલ્યુશન કરવાનું શીખો. અજ્ઞાન દશામાં તો સહન જ કરવાનું હોય છે, પછી એક દાડો સ્પ્રિંગ ઉછળે તેમ બધું પાડી નાખે, પણ એ તો કુદરતનો નિયમ જ એવો છે. એવો જગતનો કાયદો જ નથી કે કોઈને લીધે આપણે સહન કરવું પડે. જે કંઈ સહન કરવાનું થાય છે બીજાના નિમિત્તે, એ આપણો જ હિસાબ હોય છે, પણ આપણને ખબર નથી પડતી કે આ કયા ચોપડાનો ને ક્યાંનો માલ છે. એટલે આપણે એમ જાણીએ કે આણે નવો માલ ધીરવા માંડ્યો. નવો કોઈ ધીરે જ નહીં, ધીરેલો જ પાછો આવે. આપણા જ્ઞાનમાં સહન કરવાનું હોતું નથી. જ્ઞાનથી કોકવાર તપાસ કરી લેવી કે સામો શુદ્ધાત્મા છે. આ જે આવ્યું તે મારા જ કર્મના ઉદયથી આવ્યું છે, સામો તો નિમિત્ત છે. પછી આપણને આ જ્ઞાન ઇટ સેલ્ફ જ પઝલ સોલ્વ કરી આપે.
કયું સાચું?
સાચું ખોટું ભગવાન જોતા જ નથી. ભગવાન તો એવું જ જુએ છે કે એ ગમે તે બોલ્યા પણ કંઈ અથડાયું તો નથી ને, ત્યારે કહે ના, બસ અમારે એટલું જ જોઈએ. એટલે સાચું ખોટું ભગવાનને ત્યાં હોતું જ નથી, એ તો આ લોકોને ત્યાં છે. ભગવાનને ત્યાં તો દ્વંદ્વ જ હોતું નથી ને. ચોરીઓ કરી કે દાન આપ્યું એવું કશું ભગવાનને ત્યાં હોતું જ નથી. એમને ત્યાં તો ચોર જાય તોય જઈ સચ્ચિદાનંદ, ને દાનેશ્વરી જાય તોય જઈ સચ્ચિદાનંદ. ચોરને ચોરી કરવાનો રોગ છે અને દાનેશ્વરીને દાન આપવાનો રોગ છે, બંને રોગિષ્ઠ છે. ચોરને ચોરી કરવા પાછળ ઈરાદો શો છે? પૈસા લાવીને સુખી થઈ જઉં. અને દાનેશ્વરીને દાન આપવા પાછળ શો ઈરાદો છે? કે પૈસા આપીને કીર્તિ ફેલાય એમાં હું સુખી થઉં. એટલે બંને સરખા છે. ભગવાન બેઉને રોગિષ્ઠ કહે છે, નિરોગી નથી કહેતા. નિરોગી એટલે કોઈ પણ જાતનું જેને આવું દ્વંદ્વ કશું રહ્યું નથી તે નિરોગી છે, એ વિતરાગ છે. તો અથડામણ થાય એટલે આપણે શું સમજી જવું?
દાદા, આપણી જ ભૂલ છે.
હા, અને તે તરત એક્સેપ્ટ કરી લેવી. અથડામણ થઈ એટલે આપણે જાણવું કે એવું કેવું હું બોલી ગયો કે આ અથડામણ થઈ, એટલે થઈ ગયો ઉકેલ. પછી પઝલ સોલ્વ થઈ ગયું. નહીં તો જ્યાં સુધી આપણે સામાની ભૂલ છે એવું ખોળવા જઈશું તો કોઈ દાડો યા પઝલ સોલ્વ નહીં થાય. આપણી ભૂલ છે એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે. બીજો કોઈ ઉપાય નથી. બીજા બધા ઉપાયો ગૂંચવનારા છે, અને ઉપાયો કરવા એ આપણે અંદરખાને છૂપવો અહંકાર છે. ઉપાયો શાને માટે ખોળો છો? સામો આપણી ભૂલ કાઢે તો આપણે એમ કહેવું કે હું તો પહેલેથી જ વાંકો છું.
એડજસ્ટ એવરીવેર.
દરેક વ્યક્તિના જીવનમાં અમુક પ્રિન્સિપલ્સ હોવા જ જોઈએ, છતાંય સંજોગો પ્રમાણે વર્તવું જોઈએ. સંજોગોને એડજસ્ટ થાય તેનું નામ માણસ. એડજસ્ટમેન્ટ જો દરેક સંજોગોમાં કરતા આવડે તો ઠેઠ મોક્ષે પહોંચી શકાય એવું ગજબનું હથિયાર છે એડજસ્ટમેન્ટ. તો તારી જોડે જે જે કોઈ ડિસએડજસ્ટ થવા આવે તેને તું એડજસ્ટ થઈ જા. રોજિંદા જીવનમાં જો સાસુ વહુને કે દેરાણી જેઠાણીને ડિસએડજસ્ટમેન્ટ થતું હોય તો જેને આ સંસાર ઘટમાળમાંથી છૂટવું હોય તેણે એડજસ્ટ થઈ જ જવું જોઈએ. ધણી ધણિયાણીમાં જો એક ફાડ ફાડ કરતું હોય તો બીજાએ સાંધી લેવું, તો જ સંબંધ નભશે અને શાંતિ રહેશે. જેને એડજસ્ટમેન્ટ કરતા ન આવડે તેને લોક મેન્ટલ કહે છે. આ રિલેટિવ સત્યમાં આગ્રહ ચકની જરાય જરૂર નથી. માણસ તો કોનું નામ, એવરીવેર એડજસ્ટેબલ. ચોરની સાથે એડજસ્ટ થવું જોઈએ. આજના મનુષ્યોની દશા કાચીના બળદ જેવી થઈ ગઈ છે, પણ જાય ક્યાં? આવી ફસાયા તે ક્યાં જાય? એક વખત અમે નાવા ગયા ને પ્યાલો જ મૂકવાનો રહી ગયેલો, તે અમે જ્ઞાની શેના? એડજસ્ટ કરી લઈએ. હાથ નાખ્યો તો પાણી બહુ ગરમ, નળ ખોલ્યો તો ટાંકી ખાલી. પછી અમે તો ધીમે ધીમે હાથેથી ચોપડી ચોપડી ટાઢું પાડીને નાહ્યા. બધા મહાત્માઓ કહે આજે દાદાને નાતા બહુ વાર લાગી, તે શું કરીએ? પાણી ટાઢું થાય ત્યારે ને અમે કોઈને આ લાવો ને તે લાવો એમ ના કહીએ, એડજસ્ટ થઈ જઈએ. એડજસ્ટ થવું એ જ ધર્મ છે. આ દુનિયામાં તો પ્લસ માઇનસનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. માઇનસ હોય ત્યાં પ્લસ અને પ્લસ હોય ત્યાં માઇનસ કરવાનું. અમે તો અમારા ડાપણને જો કોઈ ગાંડ પણ કહે તો એમ કહીએ આ બરાબર છે, તે માઇનસ તૂર્ત જ કરી નાખીએ. વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે એડજસ્ટ એવરીવેર થયો.
દાદા, વ્યવહારમાં રહેવાનું તો એડજસ્ટમેન્ટ એક પક્ષી ના હોવું જોઈએ ને?
વ્યવહાર તો એનું નામ કહેવાય કે એડજસ્ટ થઈએ. એટલે પાડોશી કહે કે બધા ઘેર ઝઘડા છે પણ આ ઘેર ઝઘડો નથી, એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ, ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે? જેટલા એડજસ્ટમેન્ટ લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જશે. સાચી સમજણ તો બીજી બધી સમજણને તાળા વાગશે ત્યારે જ થશે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવેલા, તે મને કહે છે કે 3,500 પગાર મળે છે 1970માં. ત્યારે મેં કહ્યું બહુ અનુભવ એટલે? ત્યારે કહે હા અનુભવ ઘણો જબરજસ્ત. મેં કહ્યું કે એકાદ દાડો જ્ઞાન લઈ જજે તે સારું કામ ચાલે, બાકી 3,500નો પગાર એટલે બીજો કશો તારે વાંધો જ નહીં ને. મેં કહ્યું 3,500 એટલા બધા રૂપિયા કરો છો શું પછી? ત્યારે કહે અત્યારે તો આ મોંઘવારીમાં શી રીતે. ત્યારે મેં કહ્યું પણ શું શું કરો છો, થોડું ઘણું કહો મને. ત્યારે કહે 1,500 તો મારી પત્નીને આપું છું. ત્યારે મેં જાણ્યું રસોડા ખાતે આપતા હશે. તે મેં કહ્યું રસોડામાં તો આપવા જ પડે ને, એમાં વાંધો નહીં 1,500 આપો તો. ત્યારે એ પાછો બોલી ઉઠ્યો ના એવું નહીં, રસોડામાં નથી આપતો, 1,500 તો મારી વાઇફને આપવામાં જાય છે. પોલ ફૂટ્યું આ. શી એની અક્કલ નીકળી આ. હા હવે તમે સીએ ખરા. સીએ જુદો રહે અને વહુ જુદી રહે. તમે આવા સીએ થયેલા માણસને સ્ત્રી જુદી રહે, તમારી બહાર આબરૂ કેટલી હશે? આબરૂ તો જતી રહે ને પછી કે ના જતી રહે? પછી મેં પૂછ્યું સાથી જુદી રહે છે ત્યારે કહે મને મેળ નથી પડતો. મેં કહ્યું છોકરું છે, ત્યારે કહે એક છોકરું છે તેની સાથે રહે છે, એને 1500 આપું છું અને બીજું મારે ખાવા પીવા જોઈએ બધું. મેં કહ્યું બહુ અક્કલવાળા, સીએ થયેલા બીજાની ભાંજગડોને તો સુધારી આપે પણ આ તો પોતાના હિસાબમાં ભૂલ કરી. તમે એક માણસનું સમાધાન ના કરી શકો. એક બઈ પોતાની જોડે જેણે શાદી કરેલી છે તે બઈનું સમાધાન ના કરી શકો. તું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહેવાઉં, તમે તો ભયંકર ગણતરીબાજ. હું વઢ્યો. મેં કહ્યું સીએ કોણે કર્યા, શે રીતે પાસ થયેલા, ચોરીઓ કરીને પાસ થયા હતા? સીએ તો કેટલો બધો અક્કલવાળો હોય, બીજું આજુબાજુવાળાને જો કદી ભાંજગડ પડી હોય તો સાંધી આપે એવો હોય, અને તમે ઘરમાં ફ્રેક્ચર કરી નાખ્યું, આ છેડો ફાડી નાખ્યો આખો. ત્યારે કે દાદાજી તમે એને ઓળખતા નથી, બહુ જ ખરાબ બૈરી છે આ. મેં કહ્યું એ વાતે ખરી છે, પણ હું હમણે એને પૂછી આવીશ કે ધણી કેવા છે, તો શું કહેશે?
એ એવું જ કહે ખરાબ છે.
કોમન સેન્સ માસ્ટર કી.
વ્યવહાર શુદ્ધ થવા માટે શું જોઈએ? કોમન સેન્સ કમ્પ્લીટ જોઈએ, સ્થિરતા ગંભીરતા જોઈએ. વ્યવહારમાં કોમન સેન્સની જરૂર. કોમન સેન્સ એટલે એવરીવેર એપ્લિકેબલ. સ્વરૂપ જ્ઞાન સાથે કોમન સેન્સ હોય તો બહુ દીપે.
કોમન સેન્સ કેવી રીતે પ્રગટ થાય?
કોઈ પોતાને અથડાય પણ પોતે કોઈને અથડાય નહીં એવી રીતે રહે તો કોમન સેન્સ ઉત્પન્ન થાય. પણ પોતે કોઈને અથડાવવો ના જોઈએ, નહીં તો કોમન સેન્સ જતી રહે. ઘર્ષણ પોતાના તરફનું ના હોવું જોઈએ. સામાન્ય ઘર્ષણથી કોમન સેન્સ ઉત્પન્ન થાય. આ આત્માની શક્તિ એવી છે કે ઘર્ષણ વખતે કેમ વર્તવું એનો બધો ઉપાય બતાવી દે, અને એક વખત બતાવે પછી એ જ્ઞાન જાય નહીં. આમ કરતાં કરતાં કોમન સેન્સ ભેગી થાય. આપણું વિજ્ઞાન મેળવ્યા પછી માણસ એવો રહી શકે? અગર તો સામાન્ય જનતામાં કોક માણસ એવી રીતે રહી શકે, એવા પુણ્યશાળી લોકો હોય છે, પણ એ તો અમુક જગ્યાએ રહી શકે, દરેક બાબતમાં ના રહી શકે.
ઘર્ષણ તોડે માથા.
નોકર પ્યાલા રકાબી ફોડે તો અંદર સંઘર્ષણ થઈ જાય. એનું શું કારણ? ભાન નથી, જાગૃતિ નથી કે મારું કયું ને પારકું કયું, પારકાનું હું ચલાવું છું કે બીજો કોઈ ચલાવે છે. આ જે તમને એમ લાગે છે કે હું ચલાવું છું તે એમાંનું તમે કશું ચલાવતા નથી, એ તો તમે ખાલી માની બેઠા છો. તમારે જે ચલાવવાનું છે તે તમને ખબર નથી. આ ભીંત જોડે ઘર્ષણ થાય તો શું થાય?
માથું ફૂટી જાય.
એ તો જડ છે. પેલા ચેતનવાળા જોડે ઘર્ષણ તે શું થાય? ભગવાન મહાવીરને એકુંય ઘર્ષણ થયું નહોતું. જન્મ્યા ત્યારથી તે ઠેઠ સુધી, અને આપણે તો 50,000,00,000 થવા જોઈએ તેને બદલે કરોડો થયા, તેનું શું? અરે દાડામાં એ 20-25 વખત તો હોય જ. અમથો અમથો આંખ ઊંચી થઈ જાય કે ઘર્ષણ, બીજા ઉપર કંઈ અવળો ભાવ થયો એ બધું ઘર્ષણ. આ ભીંતને માટે અવળા વિચાર આવે તો વાંધો નથી, કારણ એક પક્ષી ખોટ છે. જ્યારે જીવતા માટે એક અવળો વિચાર આવ્યો કે જોખમ છે, બંને પક્ષી ખોટ જાય. પણ આપણે એની પાછળ પ્રતિક્રમણ કરો એટલે ઘર્ષણ ખલાસ થઈ જાય. આખું જગત ઘર્ષણ અને સંઘર્ષણમાં પડેલું છે. આ દિવાળીને દાડે બધા નક્કી કરે કે આજે ઘર્ષણ નથી કરવું, માટે તે દાડે સારું સારું ખાવાનું મળે, સારા સારા કપડાં પહેરવાના મળે, બધું જ સારું સારું મળે. જ્યાં જાઓ ત્યાં આવો આવો કરે એવો પ્રેમ મળે. સંઘર્ષ ના હોય તો પ્રેમ રહે, ખરું ખોટું જોવાની જરૂર જ નથી. વ્યવહારિક બુદ્ધિ વ્યવહારમાં તો કામ લાગે જ, પણ એ તો એની મેળે એડજસ્ટ થયેલી જ છે. પણ બીજી વિશેષ બુદ્ધિ છે, એ જ હંમેશા સંઘર્ષ કરાવે છે.
ઘેર બેઠા તપ.
તમે તો કેટલા પુણ્યશાળી કહેવાઓ કે તમારે ઘેર બેઠા જ અનાડી દેશ છે. આપણે ઘરમાં બેઠા કે આપણા ઘરમાં જ અનાડી દેશ, જમીએ ત્યાં જ, ખાઈએ પીએ ત્યાં જ, અનાડી દેશ બધો હોય. હવે અહીં આગળ તપ તપવાનું છે. ભગવાનને તપ ખોળવા 60 માઇલ વિચરવું પડ્યું હતું, અનાડી દેશ ખોળવા માટે, જ્યારે આજે તો ઘેર બેઠા જ અનાડીપણું લોકોનું નથી લાગતું. તો મફતનું તપ મળ્યું છે તો શાંતિથી સહન કરી લો ને. આ કાળના લોકો કેટલા પુણ્યશાળી છે. આને પ્રાપ્ત તપ કહેવાય. આડોશી પાડોશીઓ, ભાગીયા ભાઈઓ, વહુ છોકરા બધાએ તપ કરાવે એવું છે. આગળના કાળમાં તો ઘેર બધી જ અનુકૂળતા રહેતી, આ પ્રતિકૂળ કાળ આવ્યો છે કે ક્યાંય એડજસ્ટમેન્ટ જ ના થાય. ઘરમાં બહાર પાડોશીઓ બધેથી જ ડિસએડજસ્ટમેન્ટ આવી પડે, તેને તું સહન કર અને એડજસ્ટ થઈ જા.
સરળતા એ આધ્યાત્મની કમાણી.
દુનિયા વાંકી છે, પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે સરળતાથી વર્તીએ તો મૂર્ખામાં ખપીએ છીએ. તો સરળતા છોડીને વાંકા થવું કે મૂર્ખામાં ખપવું?
એવું છે કે કેટલાય અવતારની કમાણી હોય તો સરળતા ઉત્પન્ન થાય. જે વાંકો છે તે આપણી કમાણી ખોડાવી નાખવા ફરે છે. તો આપણે આપણી કમાણી ખોઈ નાખીએ ખરા? પોતાની કમાણી ખોઈ નાખે તો આપણે પણ વાંકા જ થઈ ગયા. તો પછી આપણી પાસે રહ્યું શું? સામાન બધો ખલાસ થઈ ગયો અને પછી નાદારી નીકળે. દેહની અથડામણ તો થઈ હોય ને, વાગ્યું હોય તો દવા કરાવે કે મટી જાય. પણ ઘર્ષણ અને સંઘર્ષણથી જે મનમાં ડાઘ પડ્યા હોય, બુદ્ધિના ડાઘ પડ્યા હોય, તેને કોણ કાઢે? હજારો અવતારે ના જાય.
નાનીને ઘર્ષણ ન કદી.
સંસારનો અર્થ જ સમસરણ માર્ગ, એટલે નિરંતર પરિવર્તનપણાને પામ્યા કરે. ત્યારે કૈડિયાઓ જૂના જમાનાને જ વળગી રહે. અલ્યા, જમાના પ્રમાણે કર, નહીં તો માર ખાઈને મરી જઈશ. જમાના પ્રમાણે એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. મારે તો ચોર જોડે, ગજવા કાપનાર જોડે, બધા જોડે એડજસ્ટમેન્ટ થાય. ચોર જોડે અમે વાત કરીએ તો એ જાણે કે આ કરુણાવાળા છે. અમે ચોરને તું ખોટો છે એવું ના કહીએ, કારણ કે એનો એ વ્યૂ પોઈન્ટ છે. ત્યારે લોક એને નાલાયક કહીને ગાળો ભાંડે, ત્યારે આ વકીલો જુઠ્ઠા નથી. સાવ જુઠ્ઠો કેસ જીતાડી આપીશ એમ કહે તે ઠગારા ના કહેવાય. ચોરને લુચ્ચો કહે ને આ તદ્દન જૂઠા કેસને સાચો કહે, તેનો સંસારમાં વિશ્વાસ કેમ કરાય? છતાં એનુંય ચાલે છે ને. કોઈને અમે ખોટો ના કહીએ, એ એના વ્યૂ પોઈન્ટથી કરેક્ટ જ છે. પણ એને સાચી વાતની સમજ પાડીએ કે આ ચોરી કરે છે, તેનું ફળ તને શું આવશે?
એડજસ્ટ થાવ જમાનાને.
આ કૈડિયા ઘરમાં પેસે તો કહેશે, આ લોખંડનું કબાટ, આ રેડિયો, આ આવું કેમ? એમ ડખો કરે. અલ્યા, કોઈ જુવાનની દોસ્તી કર, આ તો યુગ જ બદલાયા કરવાનો. તે વગર આ જીવેશી રીતે કંઈક નવું જુએ એટલે મોહ થાય, નવું ના હોય તો જીવેશી રીતે. આવું નવું તો અનંત આવ્યું ને ગયું, તેમાં તમારે ડખો કરવાનો ના હોય. તમને ના ફાવે તો તે તમારે ના કરવું. આ આઈસ્ક્રીમ એમ નથી કહેતો તમને કે અમારાથી ભાગો, આપણે ના ખાવો હોય તો ના ખાઈએ. આ તો કૈડિયા એની પર ચીડાયા કરે. આ મતભેદો તો જમાનો બદલાયાના છે. આ છોકરા તો જમાના પ્રમાણે કરે. મોહ એટલે નવું નવું ઉત્પન્ન થાય અને નવું ને નવું જ દેખાય છે. અમે નાનપણથી બુદ્ધિથી બહુ જ વિચારી લીધેલું કે આ જગત ઊંધું થઈ રહ્યું છે કે છતું થઈ રહ્યું છે, અને એ પણ સમજાયેલું કે કોઈને સત્તા જ નથી આ જગતને ફેરવવાની. છતાં અમે શું કહીએ છીએ કે જમાના પ્રમાણે એડજસ્ટ થાવ, છોકરો નવી જ ટોપી પહેરી આવે તો એવું ના કહીએ કે આવું કંઈથી લઈ આવ્યો, એના કરતાં એડજસ્ટ થઈએ કે આવી સરસ ટોપી ક્યાંથી લાવ્યો, કેટલાની આવી, બહુ સસ્તી મળી, આમ એડજસ્ટ થઈ જઈએ. જય સચ્ચિદાનંદ.